તારીખ 19/12/1995 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 36.
આત્મજાગૃતિ નવેમ્બરનો અંક છે, પાનો 12. છઠ્ઠો મુદ્દો છે, પહેલા સમાધાનમાં દર્શનો અને જ્ઞાન અને ચારિત્રના પરિણમન સાથે સંબંધ છે. કેવી રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ છે, આમ તો જુદા જુદા ગુણની પર્યાય છે. દર્શન મૂળ છે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને જ્ઞાન અને ચારિત્ર એ પણ સ્વતંત્ર ગુણ છે આત્માના. પરંતુ આ ત્રણેય મુખ્ય ગુણોને આપસમાં નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જેમ કે જ્ઞાનમાં વિપરીત અભિપ્રાય થતા દર્શન મોહ તીવ્ર થાય, એટલે કે જ્ઞાનનો વિપર્યાસ દર્શન મોહને વધારે, એટલે કે મિથ્યાત્વને દ્રઢ કરે, મજબૂત કરે જ્ઞાનનો વિપર્યાસ. અને વિપરીત અથવા અને અવિપરીત અથવા અયથાર્થ અભિપ્રાય થવાથી દર્શન મોહ મંદ થાય છે, એટલે દર્શન મોહની શક્તિ ઘટે છે. યથાર્થ અભિપ્રાય થાય, અવિપરીત અભિપ્રાય થાય તો મિથ્યાત્વ પાતળું પડે. ઉલટું સુલટું થયું ને. ચારિત્રમાં એવી જ રીતે ચારિત્રમાં કેવી રીતે સંબંધ છે કે ચારિત્રમાં કશાય રસ તીવ્ર થવાથી દર્શન મોહ તીવ્ર થાય, કશાય નહીં પણ કશાય રસ તીવ્ર થાય તો દર્શન મોહ તીવ્ર થાય સાથે સાથે. તે કશાય તીવ્ર થાય તો દર્શન મોહ તીવ્ર થાય એમ નહીં, અને કશાય મંદ થાય તો દર્શન મોહ મંદ થાય એમ નહીં, પણ કશાય રસ તીવ્ર થાય તો દર્શનમો તીવ્ર થાય, અને યથાર્થ પ્રકારે કશાય રંદ મંદ કશાય રસ મંદ થવાથી એમાં પણ યથાર્થ પ્રકાર લેવો, એટલે યથાક્રમે. યથાર્થ પ્રકારમાં શું છે કે યથાક્રમે જો દર્શનમો મંદ થાય, જો કશાય રસ મંદ થાય તો દર્શનમો પણ મંદ થાય છે. એમાં ફરક છે. કશાય અને કશાય રસમાં ફરક એ છે કે કશાયની પર્યાયમાં જે શક્તિ છે એને કશાય રસ કહે છે, સેપરેટ એન્ટિટી છે. જેમ કે કોઈ ઉપવાસ કરે છે ધર્મ બુદ્ધિથી તો એનો કશાય મંદ થાય છે, પણ તેથી કરીને કશાય રસ મંદ નથી થતો, કેમ કે મિથ્યાત્વ મંદ થતો નથી. જ્ઞાનીને ક્યારેક કશાય તીવ્ર થાય છે પણ કશાય રસ ક્યારે તીવ્ર નથી થતો જ્ઞાન દશામાં. એમ કશાય અને કશાય રસના પરિણમનમાં ફરક છે. શું નહીં, એવું કઈ નથી. સ્વભાવ થાય એટલે કશાય મંદ પડે, પણ કશાય રસ તીવ્ર હોઈ શકે. એમાં મંદ કશાયી જીવને કશાય રસની તીવ્રતા હોઈ શકે છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય તો કષાય મંદ હોય ને કષાય રસ તીવ્ર હોય. દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય, માન ગર્ભિત વૈરાગ્ય હોય, લોભ ગર્ભિત વૈરાગ્ય હોય તો કષાય મંદ હોય વૈરાગ્યને લીધે ને કષાય રસ તીવ્ર હોય. હા, કોઈ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે દીક્ષા લઈએ કે ચાલો ભાઈ આપણે ગરીબાઈ છે, નિર્ધનતા છે, નોકરી ધંધો કાંઈ વ્યવસ્થા નથી, દીક્ષા લઈ ગયો, રોટલા તો આરામથી ખાવા મળશે, અથવા સારું સારું વરમાં ભરાવાશે, લોકો ભરાવશે, એ લોભ થયો કે નહીં? અનેક પ્રકારના પરિણામો હોય છે કે
નહીં?
હા, દ્રઢ થાય ત્યારે કષાય રસ તીવ્ર થાય, ત્યારે જ્ઞાનમાં પણ અજ્ઞાન વિપરીતતા, અજ્ઞાન એટલે વિપરીતતા, એ તીવ્ર થાય, મિથ્યાત્વ પણ તીવ્ર થાય. એમ એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કષાય ની પણ પરિણતિ થાય છે અને કષાય રસ ની પણ પરિણતિ થાય છે. પરિણતિ તો થઈ શકે, બે ની પરિણતિ થાય, કષાય રસ ની જ પરિણતિ થાય એવું કઈ નથી, પણ રસ છે એ પરિણતિ થવાનું કારણ છે એમ કહી શકાય. રસ છે એ પરિણતિ થવાનું કારણ છે. કષાય રસ તીવ્ર ન હોય, સમ્યક દ્રષ્ટિને કષાય રસ તીવ્ર ન હોય, કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં એ કષાય રસને તોડતો જ્ઞાની થયો છે, માટે જ્ઞાન દશામાં કષાય રસ તીવ્ર નથી થતો. માટે મુમુક્ષુ જીવે વિવેકપૂર્વક જ્ઞાન થયું, મુમુક્ષુ જીવે વિવેકપૂર્વક દર્શન મોહના પરિણામમાં અનુભાગ ઘટે તેમ પ્રવર્તવું યોગ્ય છે. એટલે એણે જ્ઞાનને યથાર્થ કરીને એવું પરિણમન કરવું જોઈએ કે જેથી એનો દર્શન મોહ મંદ થાય, મિથ્યાત્વ પાતળું પડે, એ જ્ઞાન દ્વારા થાય છે, વિવેકથી થાય છે, અથવા જ્ઞાન દ્વારા થાય છે એમ કહી શકાય. એટલા માટે મુમુક્ષુ દશામાં જ્ઞાન સાધન ગણવામાં આવ્યું છે. જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાન જ એક સાધન છે, કેમ કે મિથ્યા શ્રદ્ધા છે એ મિથ્યા હોવાથી તે સાધન નથી થઈ શકતી. ચારિત્ર મોહમાં પણ રાગાદી ભાવ હોવાથી તે સાધન ન થઈ શકે. એટલા માટે કષાયની મંદતા એ સાધન નથી, એટલા માટે શુભ ભાવ તે સાધન નથી, પણ જ્ઞાન સાધન છે, કેમ કે જ્ઞાન વિવેક કરે છે. આમાં શું લીધું, યથાર્થતા સાથે શું સંબંધ છે? યથાર્થ પ્રકારે દર્શન મોહ મંદ થવો જોઈએ, જ્ઞાનમાં યથાર્થતા આવે તો વિપર્યાસ ટળે, અને ચારિત્રના પરિણામમાં યથાર્થ પ્રકારે કષાય રસ મંદ પડે તો એ ત્રણેય પ્રકારમાં, ત્રણેય મુખ્ય ગુણોમાં યથાર્થતા આવે ત્યારે જીવને શું પાત્રતા આવી ગણાય? કે જે પાત્રતા વિકાસ પામે, કાતર પાત્રતાનો વિકાસ પામે તો તે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે, અથવા પાત્રતા વર્ધમાન થાય તો મોક્ષ માર્ગની સમીપતા થાય. જેટલી પાત્રતા વર્ધમાન થાય તેટલી મોક્ષ માર્ગની સમ્યક દર્શન આદિની સમીપતા થાય. એ છઠ્ઠો મુદ્દો છે. સામાન્ય માણસ કશાયને જોઈ શકે છે, કશાય રસને જોવા માટે દ્રષ્ટિ ઊંડી જોઈએ, સૂક્ષ્મ જોઈએ, સ્થૂળ દ્રષ્ટિથી સ્થૂળ જ્ઞાનથી એ નથી સમજમાં આવતું. જ્યારે કશાયની તીવ્રતા તો સ્થૂળ જ્ઞાનમાં પણ સમજાય છે, એટલે એ ઓળખી શકે નહીં. નહીં ઓળખવાનું કારણ તો બીજા ઘણા કારણો છે. શું? કેમ કે જ્ઞાનીના વિષયમાં પણ જીવ પોતે જજમેન્ટ લે છે, એ પોતાની જજમેન્ટ લેવાની યોગ્યતા નથી હોતી ને લે છે, ત્યારે એને અહંભાવ એક પ્રકારનો હોય છે, પોતાના સમજણનો, પોતાની સમજણનો અહંભાવ હોય છે, માટે એવું જજમેન્ટ લે છે. નહીતર મુમુક્ષુ જીવ શું વિચારે, કોઈ મારી તો યોગ્યતા નથી આ વિષયમાં, હું મુમુક્ષુનું પણ જજમેન્ટ ન લઈ શકું તો જ્ઞાનીનું તો ક્યાંથી લઈ શકું. તો એ રીતે જો પોતાને પોતાના યોગ્યતાનો ખ્યાલ હોય તો એને એ જિજ્ઞાસામાં ઉભો રહે, મધ્યસ્થામાં ઉભો રહે, મને મારી સમજણ પરિપક્વ નથી માટે મારે જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે, પણ મારે કોઈ પણ પ્રકારે નિર્ણય કરવો યોગ્ય નથી એમ વિચારવું જોઈએ. પણ જેને નિર્ણય કરી બેસે છે એનો અર્થ કે મને સમજણ છે, એટલે હું સમજું છું એ ભાવ એને નડે છે, એને જ્ઞાનીની ઓળખાણ ન થવા દે. 416 નંબરના પત્રમાં આ મુખ્ય કારણ આપ્યું છે કે જ્ઞાની પુરુષને નહીં ઓળખવાના કારણોમાં હું સમજું છું તે મુખ્ય છે. પછી માનાદીની વાત લીધી છે, તો કે આમાં પણ એક પ્રકારનું માન તો છે જ, પણ બીજું કે અપકીર્તિ ભય, અપમાન ભય, એ પ્રકારે પોતાનું માન ન પોસાતું હોય તો પણ જ્ઞાનીથી વિમુખ રહે છે. હા, ઓળખવાનો નિર્ણય પોતે કરવાનો છે, પણ ઓળખવાની યોગ્યતા ન આવે ત્યાં સુધી ઓળખી શકે નહીં. ઓળખવાની યોગ્યતા હોવી જોઈએ, જેમ હીરો છે.
યોગ્યતા એટલે
પાત્રતા, એની પણ અમુક પાત્રતા હોય છે, એ પાત્રતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ઓળખવાની શક્તિ ન હોય. જેમ કે હીરાને ઓળખવા માટે ઝવેરી થવું પડે, દરેક માણસ હીરાને નથી ઓળખતો. હીરાને બધા હીરા તો કહે છે કે આ હીરો છે, પણ ઓળખવાની શક્તિ ઝવેરીને હોય છે, કેમ કે એણે નજર કેળવી છે. એમ અહીંયા કેટલીક હદે પાત્રતા કેળવાય પછી જ્ઞાનીને ઓળખવાની યોગ્યતા આવે છે. ત્યાં સુધી યોગ્યતા દરેક સામાન્ય જગતવાસી જીવ અથવા જઘન્ય મુમુક્ષુ જીવ કે મધ્યમ કોટિના મુમુક્ષુ જીવ જ્ઞાનીને ઓળખી શકતા નથી. ઉત્કૃષ્ટ યોગ્યતામાં જ્ઞાની ઓળખાય છે, ઉત્કૃષ્ટ પાત્રતામાં ઓળખાય છે. અથવા એનો સંક્ષેપ લઈએ તો 335 પત્ર અનુસાર કે જે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે તે જ્ઞાનીને ઓળખે છે અને તે તેવો થાય છે, તેને ઉત્તમ મુમુક્ષુ કહેવા યોગ્ય છે. એ 335માં લીધું છે. 674 પત્રમાં એ વાત લીધી કે દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયે અને તથારૂપ સત્સંગનો યોગ થયે અને જીવની અંતરાત્મ વૃત્તિ પરિણમે અને સત્સંગમાં પ્રાપ્ત બોધનું અમલીકરણ કરવાની યોગ્યતા આવે, જીવને જ્ઞાની પુરુષની ખરી ઓળખાણ થાય છે. ખરી ઓળખાણ ત્યારે થાય છે. આ બધા જે લક્ષણો છે એ લક્ષણોનું કોઓર્ડિનેશન થાય ત્યારે ઓળખવાની યોગ્યતા થાય છે. એવી યોગ્યતા થયા પહેલાં જજમેન્ટ લઈએ તો કાં તો અજ્ઞાનીને જ્ઞાની માને ને કાં તો જ્ઞાનીને અજ્ઞાની માને, તો એ ઉતાવળ કરે છે. અથવા અપરિપક્વ દશામાં ઇમેચ્યોર્ડ પોઝિશનમાં એ નિર્ણય લે છે, એની અંદર બહુ ભાગ ભૂલ થાય છે, પ્રાય ભૂલ થાય છે. ના, કેમ કે પરલક્ષી જ્ઞાનમાં પણ સમજણ તો કરી શકે, અમલીકરણ ક્યારે કરે કે સ્વલક્ષીપણું આવે ત્યારે કરે. એટલે અમલીકરણ કરે અને એટલી તૈયારીમાં આવે, કેમ કે અમલીકરણ કરવામાં પુરુષાર્થ છે, ઇમ્પ્લિમેન્ટેશન છે એ તો સમજણનો. એમાં તો જરાક બળ હોય સમજણનું તો જ થઈ શકે. સમજણનું બળ ન હોય તો સમજણને લાગુ કોને એપ્લાય ન કરી શકે. સમજે છે ગણાય તે, એટલે સમજે માટે પાત્ર થઈ જાય એવું કઈ નથી. તો બુદ્ધિ હોય સમજે, પણ પરલક્ષી બુદ્ધિ શું કામને? બુદ્ધિ કઈ કામ આવે? પોતાને કામમાં ના આવે. આપણે ત્યાં એમ સમજો ને 80-90% જે આપણો વર્ગ છે એ બુદ્ધિજીવી છે, જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે. એવો જે એક માસ છે આપણો, એમાં 80-90% તો બુદ્ધિજીવી વર્ગ છે, ઇન્ટેલિજન્ટ વર્ગ છે આખો. એટલે સમજી તો શકે. આ કોઈ આડા લાકડા નાખ્યા હોય તો વાર લાગે થોડીક, પણ થોડો પ્રયત્ન કરે એટલે સમજી શકે. ન જ સમજે એવું કાંઈ નથી. સમજવાની બુદ્ધિ હોય અને સમજવા માગે તો વહેલો મોડો સમજી તો લે, પણ સમજ્યો એટલે પાત્રતા આવી ગઈ એવું કાંઈ નથી. હું સમજું છું એનું અભિમાન પણ આવે. જેને શાસ્ત્ર શાસ્ત્રીય અભિનિવેશ પણ કહેવામાં આવે છે. અને પછી એની અંદર મિસકોન્સેપ્ટ ઊભા થાય ત્યારે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ સુધી પણ ઘણા પહોંચી જાય છે. તે એવી રીતે કે પ્રત્યક્ષ જ્ઞાનની ઉપેક્ષા કરે અને છળ પકડે કે અમે તો આચાર્યોના શાસ્ત્રો વાંચીએ છીએ. તો સત્સંગ છોડીને શાસ્ત્ર વાંચવા બેસે, જ્ઞાની પુરુષનો સત્સંગ છોડી અને આગમના અભ્યાસ અથવા શાસ્ત્ર વાંચે અને છળ એમ પકડે કે અમે તો ઉપરના ગુણસ્થાનવાળાના વચનોનો અભ્યાસ કરીએ છીએ, આ તો નીચેના ગુણસ્થાનવાળા, એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એમ સમજણમાં પછી ગડબડ તો ઘણી ઊભી થાય છે કે નથી થતી? સમજણ કર્યા પછી પણ સમજણ સ્વલક્ષી સમજણ હિતકારી છે, પરલક્ષી સમજણ અહિતકારી છે. હિતકારી તો નથી પણ અહિતકારી છે. સમજણ સાચી દેખાય પણ અહિતકારી પણ થાય, કેમ કે પર્યાય બુદ્ધિ તો ચાલુ છે, હજી દ્રવ્ય દ્રષ્ટિ નથી પકડી. ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ અને પર્યાય બુદ્ધિ હોવાથી જે સમજણનો વિકાસ થયો, પહેલાં એવી સમજણ નહોતી પછી થઈ, તો એ પર્યાય બુદ્ધિમાં એનું અહમ ઊભું થયા વિના રહે નહીં. એટલે દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈએ એટલે કે પૂર્ણતાનું લક્ષ્ય થઈએ. પોતાના વિકાસને પણ એ અનંતમાં ભાગે જોવે છે અને એને એમ થાય છે મારે તો હજી ઘણું બાકી છે, એટલે એ અહમ બુદ્ધિ જોર કરતી નથી. અને એ દ્રઢ મુમુક્ષુતા થયે જીવ જ્ઞાની પુરુષને ઓળખી શકે છે. એ પહેલા ઓળખી શકતો નથી. સમજણ સાચી દેખાય પણ યથાર્થ ન હોય એટલે અમલમાં ન મૂકે. એટલે તો કાલે આપણે ભેદ પાડ્યો હતો, સમજણ સાચી અને યથાર્થ બે વચ્ચે ફરક છે. સાચીમાં શું છે, શબ્દાર્થ ભાવાર્થ મતાર્થ નયાર્થ બધું બરાબર હોય. હા, 11મી ગાથાનો આધાર લીધો હતો, ભૂતાર્થને આશ્રિત જીવ સમ્યક દ્રષ્ટિ હોય છે. અપેક્ષા બરાબર સમજે, અપેક્ષા વિવિક્ષા બધું બરાબર સમજે, પણ યથાર્થતા ન હોય તો એ લાગુ ન કરે. હા, સ્વલક્ષી શાસ્ત્ર થી થયેલ સમજણ પરલક્ષી પણ હોય ને સ્વલક્ષી પણ હોય, બે પ્રકારની હોય. એટલે પરલક્ષી જ એકાંતે હોય એવું નથી, સ્વલક્ષી સમજણ વાળાને પણ શાસ્ત્ર જ્ઞાન તો હોય છે. હોય એમાં એ છઠ્ઠો મુદ્દો થયો. સાતમો, મુમુક્ષુતાની પ્રત્યેક ભૂમિકામાં તે તે ભૂમિકાનું ભાવભાષણ આવે તો તે તે ભૂમિકાનું તે યથાર્થપણું છે. શું પ્રકરણ ચાલે છે? યથાર્થપણાનું પ્રકરણ ચાલે છે. મુમુક્ષુની અનેક ભૂમિકા છે. આમ લઈએ તો જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ ત્રણ ભૂમિકા છે, અને ક્રમથી લઈએ તો 14 ભૂમિકાનો આપણે વિભાગ કરેલો છે. તો એ પ્રત્યેક ભૂમિકામાં તે ભૂમિકાનું ભાવભાષણ આવે કે આ ભૂમિકા આવી હોય તો તે ભૂમિકાનું તે યથાર્થપણું છે. ભાવ ભાષે તે ભૂમિકાનો ભાવ છે. ભાષે એટલે લાગે, લાગે એટલે ફીલ થાય. ભાવ ભાષણને લાગવું એમ કે છે, લાગવું એટલે ફીલ થવું, અસર થવી. ફીલ થવું એટલે અસર થવી, તો તે યથાર્થ છે. સાંભળે સમજે પણ અસર ન થાય તો શું કામનું? અસર જ ન થાય તો શું? આ તો ઉપદેશ છે. આ જે તત્વજ્ઞાન છે એ તો ઉપદેશ છે. ઉપદેશ સાંભળે, ઉપદેશ સમજે, અસર ન થાય તો ઉપદેશની અસર ક્યાંથી? અસર ન થાય શું કામ લાગે? તો એની યથાર્થતા કેવી રીતે ગણવી? સમજવા માટે યથાર્થ નથી, એની અસર થાય તો યથાર્થ છે એમ લેવું છે. સાદી ભાષામાં એને યથાર્થ અને અસર થવી એમ કયો, અને શાસ્ત્ર ભાષામાં એને ભાવ ભાષણ કયો. સાદી ભાષામાં અસર થઈ એમ કહીએ આપણે, શાસ્ત્રીય ભાષામાં એને ભાવ ભાષણ કહીએ. એ આગમ ભાષા છે. ના, એ તો છેલ્લો તબક્કો છે. એ ઉત્કૃષ્ટ, એ મોક્ષની ઉત્કૃષ્ટ ભૂમિકા છે. એકદમ ઉત્કૃષ્ટ ભૂમિકા છે. સ્વરૂપ નિશ્ચય એટલે સ્વરૂપનું ભાવભાષણ. પણ એ પહેલા પણ તબક્કાવાર રીતે તે ભૂમિકાનું ભાવભાષણ હોવું જોઈએ એમ કેમ છે, તો તે ભૂમિકા યથાર્થ છે એમ કેમ છે. એમ આપ્યું છે, આપણે દ્રષ્ટાંત પણ લીધો છે. જેમ કે સંસારના સમસ્ત પરિણામો પરિભ્રમણના કારણરૂપ ભાષે, જે સંસારી ભાવો છે એ પરિભ્રમણના કારણરૂપ ભાષે, તો તે પરિભ્રમણનું ભાવ ભાષણ થયું. પરિભ્રમણનો જે તબક્કો છે વેદનાનો, એમાંથી વેદના આવે, ચિંતના ઊભી થાય, ચિંતના ઊભી થાય એમાંથી વેદના આવે. એટલે કે દુઃખરૂપ ભાષે, શું પરિભ્રમણ ના કારણ રૂપ ભાષે એટલે કે દુઃખરૂપ ભાષે, તો તેને યથાર્થ વેદના આવે. તો એ પરિભ્રમણ ની જે વેદના આવે એ યથાર્થ આવે, યથાર્થ વેદના આવે તો એની ભૂમિકાનું ભાવ ભાષણ કહેવામાં આવે છે. કેમ કે એનો અનુભવ થયો, એને એ વેદનાનો અનુભવ થયો, ફિલિંગ સ્ટેજ છે, એની અસર થઈ. એને બહુ સ્પષ્ટ વાત છે કે કેન્સર ડિટેક્ટ થાય છે, આ તકલીફ થઈ, ડાક્ટર એમ કહે ભાઈ મેલિગ્નન્સીનો ટેસ્ટ કરાવી લ્યો, પેથોલોજીકલ ટેસ્ટ કરાવે છે કે નહીં, લેબોરેટરી ટેસ્ટ, ટેસ્ટમાં મેલિગ્નન્સી આવી, કેન્સર ફાઇનલ થઈ ગયું. પછી અસર થયા વગર રહે છે જીવને, તરત જ અસર કેમ થાય છે? વાસ્તવિકતા સમજાણી ઉમેર્યા આવે, બહુ સમીપમાં મૃત્યુ છે અને પીડા થશે જુદી. હવે અનંત કેન્સર નું કારણ એવું જે અજ્ઞાન ને મિથ્યા છે, એની વાત સાંભળવા છતાં અસર ન થાય એનો અર્થ શું? કે એ ભૂમિકાનું ભાવભાષણ નથી. એક મરણનું કારણ એવું જે કેન્સર, એની અસર થાય, અને અનંત મરણનું ને અનંત કેન્સરનું કારણ એની અસર ન થાય, તો એનો અર્થ શું છે? કે એની ભાવભાષણ નથી. આ ચોખ્ખી વાત છે. સમજણ નથી એવું નથી, સમજણ બરાબર છે કે અજ્ઞાનને મિથ્યાત્વ રહે તો અનંત જન્મ મરણ થાય, એ સમજણ આપણને બધાને છે જેટલા તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, પણ એની અસર નથી એટલે એ ભૂમિકાનું ભાવભાષણ નથી. નહીતર તો એકને એક બે જેવી વાત છે, શું કે એક ગુમડાની પીડા થાય એવું જો બીજું હોય તો ડબલ પીડા થાય, અને એવા 10 ગુમડા નીકળે તો 10 ગણી પીડા થાય. એમ એક મરણની બીક લાગે છે, અનંત મરણ નહીં, અનંત ગણી બીક લાગવી જોઈએ, પણ નથી લાગતી. એનો અર્થ શું? કે અસર નથી થતી, અસર નથી થતી એનો અર્થ ભાવભાષણ આવતો નથી. એમ કેમ? આ પ્રશ્ન થવો જોઈએ. એ દર્શન બહુ તીવ્ર છે, મિથ્યાત્વ છે, એ બળવાન છે, માટે જ્ઞાન છે, એમને જાણવા છતાં એની અસર આવતી નથી. કૃપાળુદેવે બહુ સાદી ભાષામાં સમજાવ્યું ઉપદેશ છાયામાં, શું કે શ્રી ગુરુની લાકડી વાગતી નથી. દર્શનમોહ રૂપી ગોદડું ઓઢ્યું હોય એટલે જાડો દર્શનમોહ હોય, તીવ્ર દર્શનમોહ હોય તો શ્રી ગુરુની ઉપદેશની લાકડી વાગતી નથી, પણ દર્શનમોહ પાતળો હોય એટલે ધોતિયા જેવું વસ્ત્ર ઓઢ્યું હોય તો ઉપદેશની લાકડી વાગે છે. લાકડી વાગે એમ કે અસર થાય એમ કહે તો એક જ વાત છે બસ. જે ભાવ ભ્રમણથી જ્ઞાનીઓ અને મુનિઓ પણ ડરે છે, એ ભાવ ભ્રમણથી આ સંસારી જીવ ન ડરે તો મોટો સુભટ કહેવાય ને, કેટલો નિડર ગણવો. એટલે એની અસર થવી એમ કે છે. તેમજ પૂર્ણતાનો ભાવ ભાસે તો લક્ષ બંધાય, પૂર્ણતા મોક્ષ શું છે એનો ભાવ ભાસે, પૂર્ણ શુદ્ધિ, શુદ્ધિ એ શુદ્ધિનો ભાવ ભાસે તો એને પૂર્ણ શુદ્ધિનું લક્ષ બંધાય, અને પૂર્ણ લક્ષ્મીનું લક્ષ બંધાયા પછી જેમ જેમ અવલોકન થાય તેમ તેમ સ્વભાવનું ભાવ ભાષણ એટલે પરિણામની જાતિ જે છે, સ્વભાવ જાતિ અને વિભાવ જાતિ એનું ભાવ ભાષણ આવતું જાય. કેમ કે તો અવલોકન છે તો પરિચય છે, પરિણામનો અનુભવ છે, અનુભવ થી પરિચય થયો એટલે ઓળખાણ થયા વિના કરીએ ને, એ ઓળખાણ કયો કે ભાવ ભાષણ કયો, એક જ વાત છે, ત્યાં એ સ્વરૂપ નિશ્ચય સુધી પહોંચે. એમ પરિભ્રમણ થી માંડીને સ્વરૂપ નિશ્ચય સુધી તે ભૂમિકાનું ભાવ ભાષણ આવે તો તે યથાર્થ ભૂમિકા છે. ભાવ ભાષણ ના આવે તો એ તો બધી ભૂમિકામાં સ્વાધ્યાય કરી જાય તો સમજણ થઈ જાય, એટલે કઈ ભૂમિકા આવી જાય એવું કઈ નથી. સંસારના સમસ્ત પરિણામો પરિભ્રમણની ચિંતા થવી જોઈએ, જે દુઃખનું કારણ છે. પરિભ્રમણ શેનું કારણ છે? દુઃખનું કારણ છે. દુઃખનું કારણ સમજમાં આવે ને એની ચિંતા ન થાય, વેદના ન થાય, એ સમજણ કેવી? એ સમજણ યથાર્થ નથી. બસ આ ક્રમથી આવવું જોઈએ ભૂમિકામાં. વેદનાનો જે ક્રમ છે ત્યાંથી શરૂ થવું જોઈએ. એ બધા સ્ટેજ દર્શન મુને પાત્રો પાડવાના છે. વેદના, વેદના પૂર્વકનો વિરાગ, વિરાગ પૂર્વક પૂર્ણતાનું લક્ષ, પૂર્ણતાનું લક્ષ પહેલા પૂર્વક સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના પૂર્વક અવલોકન, અવલોકન પૂર્વક ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન પૂર્વક સ્વરૂપ નિશ્ચય, આ બધા બધી ભૂમિકા જે છે એ દર્શનમાં ઉત્તર ઉત્તર પાતળો પાડવાની ભૂમિકા છે. ક્રમથી યથાર્થ ક્રમમાં આગળ આવવું જોઈએ. અને કાંઈ લાંબું ચડવું ન આવડે તો અંદરથી આત્મહિત કરવાનો જીવ જાગે અને લગ્ની લાગે તો બધું આવવા માંડે, તો બધા આનુષંગિક પરિણામો ભૂમિકાના આવવા માંડે. એ બેનશ્રીના વચનામૃતમાંથી બીજો બોલ વાંચ્યો આપણે એ પ્રમાણે, જો જીવ પોતાનું આત્મહિત કરવા અંતરના ઊંડાણમાંથી જાગે તો એને લગ્ન લાગે અને એની લગ્ન એને માર્ગ કરી દે, ભલે ક્રમ ન સમજો હોય તો એ ક્રમમાં આવી જાય, યથાર્થ ક્રમમાં આવી જાય. એ સહેલામાં સહેલું છે. એટલે કે એને જીવે પોતાના આત્માને પૂછવું જોઈએ કે ખરેખર તારે તારું કલ્યાણ કરવું છે કે બે ઘોડાની સવારી કરવી છે, સંસારના ઘોડે ચડવું છે ને મોક્ષ માર્ગના ઘોડે ચડવું છે. તો બે ઘોડે તો કોઈ બેસી શકે નહીં, બેસવા જાય તો હેઠો જ પડે. એ સાતમો થયો. આઠમું, નિજ પરિણામોનું અવલોકન બે પ્રકારે હોય છે. અવલોકનના સ્ટેજમાં એક રાગ પ્રધાન અને બીજું જ્ઞાન પ્રધાન. અવલોકનમાં પણ આમ છે, અમે અવલોકન તો કરીએ છીએ તો બહુ ભાર્યું. રાગ પ્રધાન છે કે જ્ઞાન પ્રધાન? રાગ પ્રધાનતામાં યથાર્થતા હોતી નથી, જ્યારે જ્ઞાન પ્રધાનતામાં યથાર્થતા હોય છે. એટલે શું? પ્રધાનતા એટલે શું? કે મુખ્યતા, રાગની મુખ્યતા વાળું અવલોકન નહીં હોવું જોઈએ, જ્ઞાનની મુખ્યતા વાળું અવલોકન હોવું જોઈએ. અવલોકનમાં જ્ઞાનની મુખ્યતા રહેવી જોઈએ તો યથાર્થ છે. પોતાના પરિણામોનું અવલોકન કરે, પણ રાગ પ્રધાન હોય તો નિષ્પક્ષ અવલોકન ન ચાલે. એટલે શું થાય કે પોતાના જે કેટલાક દોષો છે એ પોતાને ખબર જ ન પડે. રસ તો ફેર મુખ્યતા મેં તો રસ હોતા જ છે. હા, રાગની મુખ્યતા પોતાને વર્તતી હોય અને પોતાના પરિણામોને અવલોકે તો એ યથાર્થ અવલોકન નથી થતું. એટલે એમાં શું થાય કે એને પોતાના કેટલાક દોષનો ખ્યાલ જ ન આવે. ત્યારે જ્ઞાન પ્રધાન અવલોકન યથાર્થ હોય છે, એ નિષ્પક્ષ છે, પક્ષપાત વિના પોતાના દોષને જોઈ શકે છે, તે યથાર્થ અવલોકન છે. એમ અવલોકન ચાલવું જોઈએ. સ્વલક્ષ પણ વધારે હોય છે અથવા ખાસ હોય છે, અને એક ક્રમમાં યથાર્થ આવે છે. યથાર્થ ક્રમમાં જ્ઞાન પ્રધાન અવલોકન હોય છે, અને ક્રમ પહેલા ઘણા અવલોકન કરે છે, એમાં મોટા ભાગે રાગ પ્રધાન અવલોકન. ચૈતન્યની ભૂમિ તો એકદમ ભાવ વાસન વાળી વાત થઈ ગઈ, પણ યથાર્થ ક્રમમાં ન આવ્યા હોય અને પોતાના પરિણામોનું જોવાનું સહેજે બને ત્યારે એમ થાય કે ભાઈ આપણે અવલોકન જેટલું થાય છે એટલું તો કરવું જોઈએ, તો એમાં કાંઈ વાંધો નથી. પણ એમાં રાગની પ્રધાનતા હોય છે, એટલે કેટલાક પોતાના દોષો પોતાને ખ્યાલમાં ન આવે, પકડાય નહીં, તો ટાળવાનું પછી કેવી રીતે બને? ન બને. અને એનું કારણ શું હોય છે કે એ દોષનો પક્ષ હોય છે, અથવા એ દોષ સંબંધી મિસકોન્સેપ્ટ હોય છે. વજન તો હોય જ, શું એટલે એમ લાગે કે એ બરાબર કરું છું, દોષને દોષ તરીકે ન જોવે, બરાબર કરું છું એમ લાગે, એવું થયા કરે. એટલે એ અવલોકન રાગ પ્રધાન હોય છે. રાગ પ્રધાન અવલોકન છે તે યથાર્થ નથી હોતો. પ્રધાનતાનો ફરક પડી જાય છે. યથાક્રમમાં આવે છે ત્યારે જ્ઞાન પ્રધાન હોય છે, અને યથાક્રમમાં નથી હોતો ને ઘણા અવલોકનમાં પોતાના પરિણામોને જોવે છે ત્યારે રાગ પ્રધાન અવલોકન હોય છે. આમ તો શું છે કે અવલોકન જો યથાર્થ હોય તો જ્ઞાન પ્રધાન જ હોય, પણ વેદના આદિના અને પૂર્ણતાના લક્ષ્ય વગેરેના પ્રકારમાં જીવ આવ્યો ન હોય, અને છતાં પોતાના ચાલતા પરિણામોને જોવાનો પ્રયાસ કરે તો એમાં યથાર્થતા ન આવે. એક ક્ષતિ હોવાથી એ અવલોકનની એટલી કોઈ સફળતા નથી થતી. અવલોકન કરવામાં હેતુ કંઈક બરાબર નથી હોતો એવું નથી, હેતુ તો ઠીક હોય છે કે અવલોકન કરીને આપણે કઈ સુધારો થાય એટલો કરીએ પોતામાં, પણ યથાક્રમે આવે તો જ્ઞાન પ્રધાન હોય, યથાક્રમે ન આવે તો એ નિષ્ફળ જાય છે, એની સફળતા નથી થતી. અને સફળતા નહીં થવામાં એ લંબાતું પણ નથી, અથવા સતત પણ એનું ચાલતું નથી, એનું બળ નથી હોતું, એ બધી ક્ષતિઓ એમાં ઊભી રહે છે, ચાલુ રહે છે. યથાર્થમાં એ બધું પાછું હોય, એનું સતત પણ હોય, અવલોકન કરવાનું બળ હોય તો સતતપણું હોય, નિષ્પક્ષપાતતા હોય, પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ હોય, નિરસ્તા કેળવાતી જતી હોય, એ બધા આનુષંગિક પરિણામો યથાર્થતામાં ઉભા થાય, નહીતર ન થાય. કેમ કે જ્ઞાન પ્રધાનતા છે. વૈરાગ્ય ગર્ભિત હોય તો કઈક વધારે દોષ પકડે થોડા, પણ ક્રમ જો બરાબર નો આવ્યો હોય ને તો એનું બળ નથી હોતું એટલે ચાલે નહીં, તૂટી જાય, પાછો બીજામાં રસ લેતો થઈ જાય, અવલોકન છૂટીને ઉદયમાં. એટલી જાગૃતિ ન રહીએ, યથાક્રમે આવે તો જાગૃતિ રહીએ, આમાં જાગૃતિ ન રહીએ, એટલે ઉદયની અંદર પાછો એવો ઘૂસી જાય, એમ થાય કે ઓલી આપણે અવલોકન કરતા કરતા ક્યાં આવી ગયા, એના જેવું થાય. જ્યારે કોઈ કામ કરવું છે તો પછી વ્યવસ્થિત પદ્ધતિસર સિસ્ટમેટિકલી શા માટે ન કરવું? ઉભાંગડે કરવાથી શું ફાયદો? સમય ને શક્તિ તો ખર્ચીએ છીએ, જો વ્યવસ્થિત રીતે કામ થાય. કેમ કે આ તો સાયન્ટિફિક છે, સાયન્સ છે, કામ કામની પદ્ધતિથી થાય તો પરફેક્ટ થાય. અને એમને એમ કરવા માંડો તો પછી એનું પરફેક્શન તો આવે નહીં, એનો કઈ અર્થ નથી. એ રીતે કામ કરવાનો કઈ મિનિંગ તો નથી. ક્રમથી નો આવે તો એ રાગ પ્રધાનતામાં જ છે. કેમ કે વૈરાગ્ય પણ એના ઉદાસીનતાના ક્રમમાં નથી હોતો, એટલે વૈરાગ્યમાં પણ કેટલુંક ટકે. એ વૈરાગ્ય વૈરાગ્ય છે કે રૂંધાયેલો કસાય છે એ પાછું નક્કી કરવું પડે. શું એ વૈરાગ્ય જો યથાર્થ હોય તો એના ક્રમથી હોય, અને નહીતર એ રૂંધાયેલો કસાય હોય પાછો એનું શું કરવાનું? પછી બીજી ગડબડ ઊભી થાય. વૈરાગ વૈરાગ જ છે એ નક્કી કરવું જોઈએ, એ નક્કી થવું જોઈએ યથાર્થ પ્રકાર. આઠ થી અહીં સુધી.